આપણે પ્રભુના વચનો તરફ ફરીએ. તમારું બાઇબલ ખુલ્લું રાખશો અને પિત્તરનો બીજો પત્ર અને તેનો ત્રીજો અધ્યાયની 1 થી 15 કલમો જે હેરિસભાઈ હમણાં વાંચી તે સંબંધી આપણે થોડોક સમય વિચાર કરવા માગીએ છીએ. મેં ટાઇટલ આપ્યું છે આજના સંદેશાનું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન અત્યંત નજીક. અને એમાં કૌંસમાં એવું લખ્યું છે કે ચેતવણી અને સાવધાની. જો તમે પહેલી જ કલમ જોશો તો તેમાં પિત્તર જણાવે છે કે આ બીજો પત્ર, સેકન્ડ ટાઈમ હું તમને આ વાત રિમાઇન્ડર કરું છું બીજી વખત. અને આ તમારા જે નિર્મળ મનો છે એને હું કહે છે ચેતવણી આપીને સાવધ કરું છું. એટલે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન નજીક આવતું જાય છે ત્યારે બે બાબતોથી આપણે ધ્યાન રાખવાની જરૂર છે. એમાં પ્રભુનું વચન આપણને ચેતવણી આપે છે અને સાવધાન કરે છે. અને અત્યારે જે હું વાત કરી રહ્યો છું તે બે ગ્રુપને ખાસ ધ્યાનમાં રાખીને. પહેલું ગ્રુપ એ છે કે જે પુલપીટ પર આવીને પ્રભુનું વચન આપે છે, એમાં બહુ લિમિટેડ માણસો છે. અમે 4-5 જણ છે, તમને ખબર છે વારાફરતી દર રવિવારે પ્રભુનું વચન ડિક્લેર થાય છે. અને બીજું ગ્રુપ એ છે કે જે લોકો પાટલી પર બેસે છે, વચનો સાંભળે છે. અને આ બંને ગ્રુપને માટે ઇન્કલુડિંગ માયસેલ્ફ, એમાં મારો પણ સમાવેશ થાય છે, કારણ કે હું વચન પણ આપું છું ને હું પાટલી પર પણ બેસું છું, એટલે મારો પણ સમાવેશ થાય છે. અને આ મને પણ એટલી જ લાગુ પડે છે આ વાત, એને એ છે ચેતવણી અને સાવધાની. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન અત્યંત નજીક છે ત્યારે પવિત્ર પ્રબોધકો દ્વારા જે વાતો ભૂતકાળમાં કરવામાં આવી હતી તે અહીં સંપૂર્ણતાએ પરિપૂર્ણ થઈ છે, એવી આપણી પાસે અસંખ્ય એવિડન્સ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની જન્મની વાત ઓલરેડી ડિક્લેર કરવામાં આવી અને એમનો સમય પૂરો થયો ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની વાત ઓલરેડી ડિક્લેર કરવામાં આવી, યશાયાનો 53મો અધ્યાય આપણી પાસે છે. અને સુવાર્તામાં એ વાત જ્યારે બની ત્યારે અમુક વર્ષો પછી એ નોંધવામાં આવી. એટલે આપણો જે પ્રભુ છે એ જે વચન આપે છે એ કદી નિષ્ફળ જતું નથી, પહેલી બાબત. બીજી બાબત કે પ્રભુનો જે સમય છે તે એક્ઝેક્ટ છે એન્ડ એક્યુરેટ છે અને ગેરંટેડ છે, એમાં પણ કોઈ ફેરફાર કરી શકતું નથી. અને એ વાતો અહીંયા આગળ પિત્તર ફરી પાછું કહે છે કે તમે એનું સ્મરણ કરો. પ્રેરિતોની મારફતે બીજી કલમમાં લખ્યું છે કે આપેલી આજ્ઞાઓનું તમે સ્મરણ કરો. આ બધી બાબતો યાદ કરાવે છે કે જો આવું આવું વચનો આપવામાં આવ્યા છે અને એ હવે પૂરા થવાની તૈયારીમાં છે. તો પહેલી વાત એ જણાવતા કહે છે ત્રીજી કલમમાં કે પ્રથમ તો આ વાત જાણો કે છેલ્લા સમયમાં ઠઠ્ઠા કરનાર આવશે. અને અત્યારે દુનિયામાં જુઓ તો આ બધું ચાલી રહ્યું છે. આ છેલ્લો સમય છે, આ પાછલો સમય છે, આ ભૂંડો સમય છે. અને એક જગ્યાએ તો યોહાનના પત્રમાં એમ લખ્યું છે કે આ છેલ્લી ઘડી છે. તમે પેલો ડિસેમ્બરની 31મી તારીખે ઘરમાં કે ગમે ત્યાં ભેગા થતા હશો ત્યારે પેલો ઘોડો ઉતરે છે, જુઓ છે ન્યુયોર્કમાં. અને પછી 31 ડિસેમ્બર એટલે છેલ્લો મહિનો અને છેલ્લો દિવસ, અને પછી ઘોડો જ્યારે નીચે ઉતરે છે ત્યારે તો સેકન્ડોની વાત આવે છે. અને ટીવીમાં એ બતાવે છે કે 59, 58, 57 એમ કરતાં કરતાં 0 થઈ જાય ત્યારે આખું વર્ષ બદલી જાય. એ છેલ્લી ઘડી કહેવાય. બાઇબલ પણ એ વાત આપણને જણાવે છે. જો તમે એક જ પાન ફેરવશો બાઇબલનું તો યોહાનનો જે પહેલો પત્ર છે તેનો બીજો અધ્યાય છે, એમાં 18મી કલમ હેરિસભાઈ વાંચશો.
છેલ્લી ઘડી છે, ખ્રિસ્ત
જો બે વખત છેલ્લી ઘડી એવા શબ્દો વાપરવામાં આવ્યા છે કે જે ખ્રિસ્ત વિરોધી ઘણા થયા છે, અને એના ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે આ છેલ્લી ઘડી છે. પણ ખ્રિસ્ત વિરોધી કોણ છે એ પાછો પ્રશ્ન ઊભો થાય ને, ભાઈ ખ્રિસ્ત વિરોધી કોણ છે? 22મી કલમ જુઓ તમે, બીજો અધ્યાય ને 22મી કલમ. જે કોઈ પિતા તથા પુત્રનો નકાર કરે છે એ જ ખ્રિસ્ત વિરોધી છે. અને એવો સમય ને એવી ઘડી દુનિયામાં અને ચર્ચમાં આવી ગઈ છે ભલાઓ. અને એટલા માટે પ્રભુના જે વચનો છે એની ઉપર ડાઉટ વ્યક્ત કરવો કે એને પ્રશ્ન કરવો કે એના સંબંધી શંકા ઉઠાવવી એ શેતાનનું કામ છે. અને એટલા માટે તે લોકોનો આર્ગ્યુમેન્ટ શું છે કે ભાઈ એના આગમનના વચનનું શું થયું? તમે તો કહો છો ને કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી રહ્યા છે, આવી રહ્યા, જીઝસ ક્રાઇસ્ટ ઇઝ કમિંગ સૂન. તો અમે તો આ બધું જે જોઈએ છીએ જ છે, સવાર થાય છે અને સૂર્ય ઉગે છે અને બપોર થાય છે અને તાપ લાગે છે અને બધા જમવા બેસી જાય છે અને સાંજ પડે છે અને પછી ખાવા બેસી જાય છે, એટલામાં તો રાત પડી જઈને બધા ઊંઘી જાય છે અને પાછા સવાર ઉઠે ત્યારે તો એ પાછા સૂર્ય પૂર્વમાં ઉગે છે. હા, તો બધું ચાલ્યા જ કરે છે. શું થયું? બધા વચનો આપેલા કંઈ ગયા? હા, આ લોકો આવા આર્ગ્યુમેન્ટ કરે છે. ઉત્પત્તિના આરંભથી પાછું આ ક્યારથી થયું છે? ઉત્પત્તિ થઈ ત્યારથી તે આ બધું અમે આ વાતો કરીએ છીએ તમારી સાથે, ત્યાં સુધી આ તો બધું આમ જ ચાલ્યા કરે છે. તમે એમ કહો છો કે પ્રભુનું આગમન નજીક છે તો કેમ આવતા નથી? 5મી કલમ. તેઓ જાણી જોઈને આ ભૂલી જાય છે કે દેવના શબ્દે કરીને આકાશો પ્રથમથી હતા અને પૃથ્વી પાણીથી અને પાણીમાં, બે શબ્દ, પાણીથી અને પાણીમાં બાંધેલી હતી. અને આપણને ખબર છે કે જ્યારે દુષ્ટતા વધી ગઈ ત્યારે પ્રભુએ જળ પ્રલય લાવ્યો અને એ વખત નૂહના સમયની જે વાત છે આખો પૃથ્વીનો નાશ થયો. અને અત્યારે પણ જે આકાશ અને પૃથ્વી જેની પર આપણે વસી રહ્યા છીએ તેનો નાશ થવાનો છે. 7મી કલમ. પણ હમણાંના આકાશ તથા પૃથ્વી તે જ શબ્દથી ન્યાયકાર તથા ધર્મી માણસોના નાશના દિવસ સુધી રાખી મૂકેલા છે, તથા બાળવાને સારું તૈયાર રાખેલા છે. આ બધું બળી જવાનું છે, આનો નાશ થવાનો છે. કોઈ વસ્તુ બાળવી હોય તો આપણે શું કરવું પડે? એને ગરમ કરવી પડે, બરાબર? તમને ખબર છે કે આ પૃથ્વી ગરમ થઈ રહી છે? ડુ યુ બિલીવ ઇટ? હા, ટીવીમાં અને સમાચારોમાં હું લગભગ એવરી અધર ડે, એક દિવસના અંતરે હું સાંભળું છું કે વાંચું છું ગ્લોબલ વોર્મિંગની વાતો, અને એની જે અસરો આખા પૃથ્વીમાં થઈ રહી છે તે આપણે આપણી આંખોએ જોઈ રહ્યા છીએ. હમણાં ટીવીમાં એક એવા સમાચાર મેં સાંભળ્યા કે ફ્લોરિડાની અંદર સખત ગરમીને લીધે અમુક પ્રકારના મચ્છરો પેદા થયા છે, અને ઇન્ડિયામાં પેલો ડેન્ગુ નામનો તાવ આવતો હતો ને એ મચ્છર કરડવાથી આ પ્રકારનો તાવ આવે છે, જેનો કોઈ ઉપાય જો આ લોકો પાસે મળ્યો નથી. કદાચ ભારત પાસે હશે, કારણ કે ભારત એ ગરમ પ્રદેશ છે ને ત્યાં આવું થયું છે, એટલે એણે એની દવાને મેડિસિન કે ઇન્જેક્શન્સ વગેરે શોધી કાઢ્યું હશે. પરંતુ અમેરિકા માટે અત્યારે પ્રશ્ન છે, આ ગરમીના લીધે થઈ રહ્યું છે. એક આખી ડોક્યુમેન્ટરી ફિલ્મ એના ઉપર બહાર પડી છે કે આ ગ્લોબલ વોર્મિંગ જે થઈ રહ્યું છે એનાથી કેવી પરિસ્થિતિ ભવિષ્યમાં ઊભી થશે. અમારા ફેમિલીમાંથી કોઈકે મને એવું કહું કે મેં ગુજરાત સમાચારમાં એવું આવ્યું કે 2050 કે 30 કે એવી કોઈ સાલમાં આખી પૃથ્વી બળી જશે. એટલે મેં એમ કહ્યું કે ભાઈ તમે તો હમણાં વાંચ્યું ને, પણ બાઇબલમાં તો વર્ષો પહેલાં લખેલું છે. આ જે શબ્દ છે તમે ખાસ ધ્યાનમાં લો, સાતમી કલમો, બાળવાને સારું તૈયાર રાખેલા છે. પૃથ્વી ગરમ થઈ રહી છે અને આ સાયન્ટિસ્ટો અને વૈજ્ઞાનિકીઓ એમના બુદ્ધિને જ્ઞાનને કોમ્પ્યુટરને કેલ્ક્યુલેશનને એનાથી આમ તેમ ગણતરી કરીને તમને કહે છે કે ભાઈ 2000 સાલમાં આવું થશે આમ થશે, પણ બાઇબલમાં એ ઓલરેડી લખેલું છે. આઠમી કલમ, પણ વાલો તમે એક વાત ભૂલી ન જાઓ કે પ્રભુની નજરમાં એક દિવસ 1000 વર્ષોના જેવો અને 1000 વર્ષો એક દિવસના જેવા છે. આજે પ્રભુનું જે ગણતરી છે, પ્રભુનું જે કેલ્ક્યુલેશન છે એ પિત્તર બતાવે છે. એનું રેફરન્સ આપણને ગીતશાસ્ત્રમાં મળે છે, 90મો અધ્યાય ને 4થી કલમ તમે જુઓ તો જે ઈશ્વરભક્ત મૂસાની પ્રાર્થના છે તેમાં આ વાત લખેલી છે કે તારી દ્રષ્ટિમાં 1000 વર્ષો એક દિવસના જેવા છે. અને એ રેફરન્સ, એ વાત પિત્તર અહીંયા આગળ ટાંકે છે કે પ્રભુની નજર અને પ્રભુની દ્રષ્ટિ તો આવી છે. આપણે માણસો તરીકે જાત જાતનું વિચારીએ છીએ અને થિંકિંગ કરીએ છીએ અને પ્રશ્નો પૂછીએ કે ભાઈ આમ કેમ થયું, હજુ કેમ નહીં, આમ કેમ નહીં, ફલાણું ઢેંકડું વગેરે વગેરે, પણ આપણો પ્રભુ કે જેણે આખા સમસ્ત સૃષ્ટિનું સર્જન કર્યું છે એનું આ કેલ્ક્યુલેશન કે એનું આ સ્કેલ માપ છે. તમને ખબર છે નકશામાં હું સ્કેલ માપ બતાવે છે કે 1 ઇંચ = 100 માઇલ, 2 ઇંચ = 200 માઇલ. એટલે તમારે આ ઇંચ પ્રમાણમાં આપી લેવાનું કે અહીંથી આ અંતર કેટલું હશે. એવું કંઈક કેલ્ક્યુલેશન પ્રભુનું છે કે 1 દિવસ = 1000 વર્ષ અથવા 1000 વર્ષ = 1 દિવસ. નવમી કલમ, વિલંબનો અર્થ કેટલાક લોકો કરે છે તેમ પ્રભુ પોતાના વચન સંબંધી વિલંબ કરતો નથી. મેં શરૂઆતમાં જ તમને જણાવી દીધું કે પ્રભુનું જે વચન છે અને પ્રભુના જે ઈરાદાઓ છે તે એક્ઝેક્ટ છે, એક્યુરેટ છે, ગેરંટેડ છે, એમાં એક આટલોય ફેરફાર થતો નથી. પણ આપણો પ્રભુ છે ને બહુ વિશાળ દયાળુ છે અને એમાં લખ્યું છે કે ભાઈ કોઈનો નાશ ન થાય માટે પ્રભુ ધીરજ રાખે છે, પશ્ચાતાપ કરીએ માટે પ્રભુ રાહ જુએ છે. અને વાલાઓ આ તો એક ઘણી સારી બાબત આપણા માટે કહેવાય, એક તક પ્રભુ હજુ પણ આપણને આપે છે. હચકેલના પુસ્તકમાં વાંચીએ છીએ ને એમાં લખ્યું છે કે મરનારના મોતથી મને કોઈ આનંદ થતો નથી. પ્રભુ એવું ઈચ્છતા નથી કે આપણામાંના કોઈ નરકમાં જાય, આપણો નાશ થાય, આપણે છિન્ન ભિન્ન થઈ જઈએ, પણ પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે દરેક જણ એના રાજ્યના ભાગીદાર બનીએ. અને એટલા માટે કહે છે કે સઘળા પશ્ચાતાપ કરે એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. વાલો મારો પ્રશ્ન છે કે શું તમે તમારા પાપોનો પશ્ચાતાપ કર્યો છે? શું એવી કોઈ બાબત છે કે જેની કબૂલાત કરવાની હજુ બાકી છે? શું એવું કોઈ પાપ છે, કોઈ એવું સંતાઈ રહેલું પાપ છે કે જે હજુ પ્રભુની સમક્ષતામાં તમે લાવ્યા નથી? શું એવી કોઈ પણ બાબત છે કે જે તમે સંતાડો છો, છુપાવો છો? તો અત્યારે પ્રભુ તમને જણાવે છે કે આ પશ્ચાતાપ કરવાનો સમય છે, આત્મ પરીક્ષા કરવાનો સમય છે, પોતાની સ્પિરિચ્યુઅલ ચેકઅપ કરવાનો સમય છે. આપણે ફિઝિકલી ચેકઅપ કરવા ડૉક્ટર પાસે જઈએ છીએ. બેંકમાં હું જઉં છું ત્યારે એવું હું વાંચું છું કે તમે ફાઇનાન્શિયલી ચેકઅપ કરાવ્યું, તમારું એકાઉન્ટ બધું બરાબર છે, બરાબર વ્યાજ વ્યાજ મળે છે, ચેકિંગ એકાઉન્ટ, સેવિંગ એકાઉન્ટ, બધા જ લોકો જાત જાતનું ચેકઅપ કરાવે છે. પરંતુ બાઇબલ આપણને સ્પિરિચ્યુઅલી ચેકઅપ કરાવવાનું કહે છે. ઈશ્વર સાથે અને મારો સંબંધ બરાબર છે? લોકો મને બહારથી જુએ છે ને બહુ સરસ લાગે છે ને, એવરીથિંગ લુક્સ ફાઇન, પણ ગીતશાસ્ત્ર 139 એમ કહે છે કે મારું બેસવું ને ઉઠવું, ચાલવું ને સૂઈ જવું તું તપાસી જુએ છે અને મારા એક એક વિચારોનો તું હિસાબ રાખે છે, એમાં હિત ગાય છે. માથી 12 અને 36 પણ એવું લખ્યું છે કે માણસ હરેક જે નકામી વાત બોલે છે તેનો ન્યાય કાઢે, એને જવાબ આપવો પડશે. 10મી કલમ, પણ જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. અમે જ્યારે ટેવર એવન્યુ પર રહેતા હતા ને ત્યારે અમને ખબર ન હતી કે અમારા ઘરમાં ચોરી થશે. હું તો વર્ષાના ઘેર બેસીને વાતો કરતો હતો, ઘેર આવીને ત્યારે બારણું ખુલ્લું હતું ને લાઇટ ચાલુ હતી. લાઇટ તો અમે ચાલુ મૂકીને જતા હતા એટલે કદાચ હોય, પણ બારણું ખુલ્લું કેમ છે? અમને એમ કે કદાચ છોકરાઓ ભૂલી ગયા હશે, પણ છોકરાઓ તો કશું ભૂલી નહોતા ગયા, ચોર આવીને ચોરી કરેલી. જેમ ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવશે. કોઈ ચોરે કદી કાગળ લખ્યો છે, ઈમેલ કર્યું છે તમારી પર કે આ દિવસે આ તારીખે અમે તમારા ત્યાં ચોરી કરવા આવીશું? નો. પ્રભુનું વચન સાચું છે, જે ખબર ના પડે, કશી ખબર જ ના પડે એ રીતે પ્રભુનો દિવસ આવશે. તે વેળાએ આકાશો મોટી ગર્જના સહિત ને તત્વો અગ્નિથી પીગળી જશે ને પૃથ્વીને સાથે પરના કામોને બાળી નાખવામાં આવશે. ફરી પાછી પેલી વાત આવી, બાળવાની વાત, પીગળવાની વાત, અગ્નિની વાત, ગરમીની વાત, ગ્લોબલ વોર્મિંગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. અને એટલા માટે 11મી કલમમાં એમ લખ્યું છે કે તો એ સર્વ લઈ પામનાર છે, આનો નાશ થનાર છે, માટે પવિત્ર આચરણ તથા ભક્તિભાવમાં તમારે કેવા થવું જોઈએ? પ્રશ્ન. પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે પવિત્ર જીવન જીવીએ, આપણે ભક્તિભાવમાં આપણો સમય ગાળીએ, પ્રભુની સાથેના સંબંધો આપણે સીધા કરીએ. દેવના જે દિવસે આકાશો સળગીને લઈ પામશે તથા તત્વો બળીને પીગળી જશે તેના આવવાની આતુરતાથી તમારે રાહ અપેક્ષા રાખવી. ભલો, પ્રભુનું આગમન અત્યંત નજીક છે, ગમે ત્યારે પ્રભુ આવી શકે છે. અને આ જે બધું બનવાનું છે તે બાઇબલ કહે છે તે પ્રમાણે આંખના પલકારામાં થવાનું છે. એની કોઈ બહુ મોટી એ થવાની નથી કે જેથી કરીને તમે અને હું ચેતી જઈએ. ચેતવણી ઓલરેડી આપી દીધી છે, આપણે તો તૈયાર રહેવાનું છે, રેડી રહેવાનું છે અને આતુરતાથી એની અપેક્ષા રાખવાની છે. ઈશ્વર સાથેના આપણા જે સંબંધો છે તેને બરાબર ચેકઅપ કરવાની જરૂર છે. જો કોઈ એવું કહે કે પ્રભુનું આગમન હજુ તો વાર છે, તો કદી જ એવું માનશો નહીં, કેમ કે આ સમય તે ભૂલાવામાં નખાવનાર આત્મા છે. આવા ઉપદેશો મેં સાંભળ્યા છે ટીવી પર અને રેડિયો પર અને પુલપીટ પરથી પણ. પ્રભુનું આગમન નજીક છે. બાઇબલમાં એવી કોઈ કલમ આપવામાં આવી નથી કે જેમ કહેતી હોય કે હમણાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે એવી શક્યતા નથી. પરંતુ હું તમને 365 સંદર્ભ આપી શકું એમ છું કે જે એ આંગળી ચિંધે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન નજીક છે. કોઈ તમને ડેટ આપે કે કોઈ તમને ખાસ સાલ આપે તો પણ તમે કદી જ માનશો નહીં. આ બધી બોગસ ને બનાવટી વાતો છે, આની કોઈને ખબર નથી. જે શાસ્ત્રમાં લખ્યું છે તેને માનો, ટીવી અને મૂવી પર આધાર ન રાખો. મેં એવું સાંભળ્યું છે કોઈક મૂવી નીકળ્યું છે ને એ એવું પ્રગટ કરે છે કે 2012 જગતનો અંત આવવાનો છે. ખોટી વાત. ટીવી અને મૂવી કરતાં આ જે વચનો કહે છે એની ઉપર વિશ્વાસ રાખો. જો આવું કોઈ કહેતું હોય, પછી એ જગતમાંથી કહેતું હોય કે આ પુલપીટ પરથી કહેતું હોય, તો એ સમજવાનું કે ડેમોનિક સ્પિરિટ છે, ભૂતોનો આત્મા છે. તમને ખબર છે ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે, એવું યાકૂબના પત્રમાં લખ્યું છે. ભૂતો પણ ઉપદેશ કરે છે, એવું તિમોથીના પત્રમાં લખ્યું છે. આપણે જોઈ લઈએ કલમ, પછી એવું ના થાય કે આ તો તમે જ બધું કહો છો, હું નહીં કહેતો, બાઇબલમાં લખ્યું છે. તિમોથીને પહેલો પત્ર તેનો ચોથો અધ્યાય અને પહેલી કલમ. બરોબર છે, ભૂતોનો ઉપદેશ છે. સો બી કેરફુલ. કેરફુલ હું તમને એટલા માટે કહું છું કે ચર્ચમાં પણ કેરફુલ રહો. અહીંથી જે વચનો અને વાતો કહેવામાં આવે છે એને ચેકઅપ કરો. અને એટલા માટે હું કહું છું કે ઓપન યોર બાઇબલ, તમારું બાઇબલ ખુલ્લું રાખો કે હું જે બોલું છું અથવા બીજી કોઈ પણ વ્યક્તિ અહીંથી જે કંઈ બોલે છે એ અકોર્ડિંગ ટુ વર્ડ ઓફ ગોડ છે કે કેમ. પ્રેરિતોના કૃત્યમાં આપણે વાંચીએ છીએ અને એમાં 17મા અધ્યાયમાં એવું લખ્યું છે કે થેસાલોનિકાના લોક કરતાં બેરિયાના લોક અધિક ગુણવાન હતા. કેમ? કારણ કે એ લોકો જે વાતો કહેવામાં આવતી હતી ને એ બરાબર છે કે કેમ એનું ઘેર જોઈને સંશોધન કરતા હતા, ધર્મશાસ્ત્ર શોધન. અને એટલા જ માટે હું તમને પણ કહું છું કે અહીંથી જે વાતો કહેવામાં આવે છે, બોલવામાં આવે છે, રેડિયો પર તમે સાંભળો છો, ટીવી પર તમે સાંભળો છો, ઘણા બધા પ્રીચરો જાત જાતની વાતો કરે છે, એ આ વચન પ્રમાણે છે કે ક્યાં? જો આ વચનની વિરુદ્ધ કોઈ પણ વાત બોલે તો તમારે સમજી લેવાનું આંખો મીચીને કે આ ડેમોનિક સ્પિરિટ છે, આ શૈતાનનો આત્મા છે, આ ભૂતોનો ઉપદેશ છે. એને માટે આપણને પિત્તર ચેતવણી આપે છે 13મી કલમમાં. તો આપણે તેના વચન પ્રમાણે નવા આકાશ તથા નવી પૃથ્વી જેમાં ન્યાય પણ વસે છે તેની વાટ જોઈએ છે. તે માટે ભલાવ તેઓની વાટ જોઈને તમે તેની નજરે નિષ્કલંક તથા નિર્દોષ થઈને શાંતિમાં રહેવાને યત્ન કરો. ફરી પાછું પ્રભુનું વચન આ ત્રણ બાબતો તરફ આપણને દોરી જાય છે, નિષ્કલંક, નિર્દોષ અને શાંતિમાં. પવિત્ર આચરણ, ભક્તિભાવ, આ બધું આપણને ચેતવણી આપે છે, આપણને સાવધાન કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન જ્યારે અતિશય નજીક છે ત્યારે. એક વખત જો તમને યાદ હોય તો મેં જોસફ અને જીઝસ એની સરખામણી કરેલી. ઘણી બધી બાબતો છે પણ હું એક વાત આજે કહેવા માગું છું એ જોસફ અને જીઝસની. ઇસ્રાયેલ પુત્રો જ્યારે 3 વખત મિસરમાં ગયા ત્યારે 3જી વખતે યુસફે પોતાની ઓળખાણ આપી. જોકે યુસફ તો પહેલી જ વખતે જ્યારે ગયા હતા ત્યારે ઓળખી ગયેલો કે આ મારા ભાઈઓ જ છે. અને યુસફને તેમની ભાષાએ આવડતી હતી, જોકે એમની વચ્ચે દુભાષ્યો હતો, ભાષાંતર કરનાર વ્યક્તિ હતી, પણ યુસફ તો એમનો જ માણસ હતો એટલે એ જે ભાષા બોલતા હતા એમને આવડતી હતી. પણ યુસફે તો મિસરમાં હતો અને પોટીફારની દીકરી સાથેનું લગ્ન થયેલું હતું એટલે એ મિસરના ડ્રેસમાં અને મિસરની બોલીમાં ત્યાં આગળ બિરાજમાન હતો. પણ પ્રથમ વખતે યુસફે એની ઓળખાણ આપી નહીં, બીજી વખતે જ્યારે ફરી પાછા તે લોકો આવ્યા ત્યારે ઓળખાણ આપી નહીં, પણ જ્યારે 3જી વાર તેઓ યુસફની પાસે આવ્યા, આખી બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, તમે ઉત્પત્તિમાં વાંચજો, ત્યારે એને ઓળખાણ આપી કે હું યુસફ, હું તમારો ભાઈ, તમે મને વેચી દીધો હતો પરંતુ પ્રભુએ મારી સહાય કરી. એન્ડ ડોન્ટ વરી, ડોન્ટ અફ્રેડ, તમે ગભરાશો નહીં, હું તમારી સાથે છું, હું તમને હેલ્પ કરીશ. એવી રીતે અત્યારના જે ઇસ્રાયેલ પુત્રોના જે વંશજો છે તેઓ 3જી વખત અહીંયા આગળ આવે છે. પહેલી વખત આપણે જોઈએ છીએ નેમિયાના વખતમાં તે લોકો પાછા આવ્યા, ત્યાર પછી બીજી વખત દાનિયેલના વખતમાં જ્યારે બાબેલનો બંદીવાસ હતો ત્યારે તેઓ પોતાના વતનમાં આવ્યા, અને 3જી વખતે 1948માં મે મહિનાની 15મી તારીખે યુનોએ ડિક્લેર કર્યું કે આ ઇઝરાયેલને દેશ તરીકે હવે અમે માન્યતા આપીએ છીએ. એટલે 3જી વખતે આ ઇસ્રાયેલ પુત્રો એમના પોતાના વતનમાં આવ્યા. હવે જો સરખામણી કરીએ તો તો ત્રીજી વાર જ્યારે યુસફની પાસે એના ભાઈઓ આવેલા હતા ત્યારે યુસફ એને પોતાની ઓળખાણ આપેલી કે હું યુસફ. એવી રીતે 1948માં મે મહિનાની 15મી તારીખે જ્યારે યુનોએ આખી દુનિયાએ આ દેશને પોતાના દેશ તરીકે ડિક્લેર કર્યો ત્યારે ઇસરાયલ પુત્રો પોતાના વતનમાં આવ્યા છે. એટલે લગભગ 62 વર્ષ થયા એમ કહેવાય. આપણને ખબર નથી જેવી રીતે યુસફે પોતાની ઓળખાણ આપી તેમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ગમે ત્યારે આવી શકે છે અને ઓળખાણ આપી શકે છે હું ઈસુ. અત્યાર સુધી તમે બહુ ભાષણો સાંભળ્યા ને પ્રભુ ઈસુ આવી રહ્યા છે, હવે હું આવી ગયો, લેટ અસ ગો. આપણું જે લાસ્ટ ડેસ્ટિનેશન છે ત્યાં આ નથી, આપણે તો ઉપર છે. તમારે સારું હું જગ્યા તૈયાર કરવાને જાઉં છું અને હું પાછો આવીશ તો તમને લઈ જઈશ જેથી જ્યાં હું છું ત્યાં તમે પણ રહો. હવે સમય ભલાવો આવી ગયો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું આગમન અત્યંત નજીક છે. કોઈ ડેડલાઇન નથી, કોઈ ડેટ નથી, કોઈ સાલ નથી. આ બધું ભૂલી જાઓ. ગેટ રેડી, તૈયાર થઈ જાઓ. તમારા મનની કમરો બાંધી લો. પાપની જો કબૂલાત કરવાની બાકી હોય તો કરી લો. અને આજે 5 બાબતો અહીંયા આગળ બતાવવામાં આવી: પવિત્ર આચરણ, ભક્તિભાવ, નિષ્કલંક જીવન, નિર્દોષ અને શાંતિમાં રહેવાને યત્ન કરો. અને જુઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવી રહ્યા છે. આર યુ રેડી? પ્રાર્થના કરીએ. પ્રભુનું વચન જ્યારે સ્પષ્ટપણે આપણી પાસે આવ્યું છે ત્યારે હું તમને થોડો સમય આપું છું કે તમે પોતે વ્યક્તિગત રીતે પ્રભુની સાથે તમારો સમય આપો. જો કોઈ પાપ કબૂલ કરવાનું બાકી છે તો આ એક બહુ સરસ તક છે. જો કોઈ ભૂલ છે, કોઈ ગુનો છે, કોઈ અપરાધ છે અથવા એવી કોઈ પણ બાબત છે, એવું કોઈ પાપ છે જેને તમે પાપ ગણતા નથી પણ બાઇબલની દ્રષ્ટિએ પાપ છે, તો તમે એ બધું સીધું કરી દો. પ્રભુ ઈસુનો જો સ્વીકાર કર્યો ના હોય તો પ્રભુ ઈસુનો સ્વીકાર કરો. તમારું નામ જો જીવનના પુસ્તકમાં લખાયું છે કે નહીં એની ખાતરી ના હોય તો એ ખાતરી પામી લો. પ્રભુ તમારી સહાય કરશે. આ તમારો અને ઈશ્વરનો સંબંધની વાત છે, આમાં કોઈ બીજું વચ્ચે આવતું નથી. અને તમે તે કરો એવી હું તક આપું છું. હે પ્રભુ, અમારા મુખના શબ્દો, અમારા હૃદયના વિચારો તમારી આગળ માન્ય થાઓ. આમેન.